એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. હમણાં જ હું સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જોઈ રહ્યો હતો. કોઈએ એકદમ વિવાદાસ્પદ વાત લખી હતી અને નીચે કોમેન્ટ્સમાં તો જાણે જંગ જામી હતી. કોઈ કહેતું હતું આને બોલવાનો પૂરો હક છે, તો કોઈ કહેતું હતું ના, આવી વાતો પર તો પ્રતિબંધ જ હોવો જોઈએ. આ બધું જોઈને મનમાં સવાલ થાય કે આ વાણી સ્વાતંત્ર્યની હદ આખરે છે ક્યાં? આપણે શું બોલી શકીએ અને ક્યાં આપણે ચૂપ રહેવું પડે? આ લાઈન દોરે છે કોણ?
અને આ પ્રશ્ન આજે જેટલો અગત્યનો છે ને, એટલો કદાચ પહેલા ક્યારે નહોતો. ફેક ન્યૂઝ, ઓનલાઈન ટ્રોલિંગ, કેન્સલ કલ્ચર, આ બધા શબ્દો મતલબ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે. એટલે જ આજે આપણે આ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. અને આપણી આ સફરમાં ગાઈડ બનશે નાઇજેલ વોરબર્ટનનું પુસ્તક ફ્રી સ્પીચ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
બરાબર, તો આ પુસ્તકના લેખક નાઇજેલ વોરબર્ટન, એમના વિશે થોડી વાત કરીએ. એવું તો શું ખાસ છે એમના દ્રષ્ટિકોણમાં કે આપણે એમને આપણા ગાઈડ તરીકે પસંદ કર્યા?
નાઇજેલ વોરબર્ટન એક બ્રિટિશ તત્વચિંતક છે, પણ એમને કોઈ ટિપિકલ પ્રોફેસર ના સમજતા. એમની આમ કરીએ તો સુપર પાવર એ છે કે તેઓ ફિલોસોફીના મોટા મોટા અને અઘરા વિચારોને એકદમ સરળ રીતે સમજાવી શકે છે.
ઓ, એટલે જટિલ વિષયોને સરળ બનાવે છે.
હા, અને બહુ મજેદાર રીતે. તેઓ ફિલોસોફી બાઇટ્સ નામના એક ખૂબ જ પ્રખ્યાત પોડકાસ્ટના હોસ્ટ પણ છે.
તો એમનો દ્રષ્ટિકોણ એટલા માટે યુનિક છે કારણ કે તેઓ કોઈ વકીલ કે કોઈ એક્ટિવિસ્ટ નથી. એમનો ગોલ કોઈની સાઈડ લેવાનો નથી.
બિલકુલ, એ તો બસ એવું જોવા માંગે છે કે દલીલોમાં દમ કેટલો છે, એની પાછળની સોચ શું છે, અને જ્યારે કોઈ અઘરો કેસ સામે આવે ત્યારે આ સિદ્ધાંતો ટકી શકે છે કે નહીં.
એટલે એ આપણને જવાબ નથી આપતા?
ના, જવાબ નહીં, પણ સાચા સવાલ પૂછતા શીખવે છે. તેઓ આપણને આ મુદ્દાના વૈચારિક જંગલમાં રસ્તો બતાવનાર માર્ગદર્શક જેવા છે.
તો ચાલો આ સફર શરૂ કરીએ. પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? તે આપણને ક્યાં લઈ જવા માંગે છે?
પુસ્તકનો સેન્ટ્રલ આઈડિયા એ છે કે વાણી સ્વાતંત્ર્ય કોઈ સ્વિચ જેવું નથી કે જેને ઓન કે ઓફ કરી શકાય. મતલબ આ કોઈ કાળો અને સફેદ જેવો મુદ્દો નથી. એક જટિલ મૂલ્ય છે જેને સમાજના બીજા મહત્વપૂર્ણ મૂલ્યો સાથે સતત બેલેન્સ કરવું પડે છે.
જેમ કે
કોઈને નુકસાન થતું અટકાવવું, નબળા સમુદાયોનું રક્ષણ કરવું અને
સમાજમાં શાંતિ જાળવવી.
એટલે કે આ પુસ્તક આપણને રેડીમેડ જવાબોની થાળી નથી આપતું, પણ વિચારવા માટે એક ફ્રેમવર્ક, એક માળખું આપે છે જેથી આપણે જાતે નિર્ણય લઈ શકીએ.
એકદમ સાચું. આખું પુસ્તક એક જ મોટા સવાલની આસપાસ ફરે છે. બોલવાની આઝાદી પર કઈ મર્યાદાઓ યોગ્ય ગણાય? અને આ સવાલનો જવાબ શોધવા માટે વોરબર્ટન આપણને સોક્રેટિસના સમયથી લઈને આજના ઇન્ટરનેટ યુગ સુધીની એક આખી બૌદ્ધિક યાત્રા કરાવે છે.
તો આ યાત્રાની શરૂઆત ક્યાંથી થાય છે? લેખક આપણને સૌથી પહેલા ક્યાં લઈ જાય છે? લેખક આપણને એક ટાઈમ મશીનમાં બેસાડીને સીધા પ્રાચીન ગ્રીસ લઈ જાય છે. ત્યાં આપણને મળે છે સોક્રેટિસ.
સોક્રેટિસ,
હા, એમને એ સમયની પ્રચલિત માન્યતાઓ અને સત્તા પર સવાલ ઉઠાવવા બદલ ઝેરનો પ્યાલો પીવાની સજા થઈ હતી.
બાપરે.
એક રીતે જોઈએ તો એ વાણી સ્વાતંત્ર્ય માટેના દુનિયાના પહેલા શહીદ હતા. એમનું ઉદાહરણ બતાવે છે કે નવા વિચારો હંમેશા ખતરનાક ગણાયા છે. ત્યાંથી આપણે 17મી સદીમાં આવીએ છીએ, જ્યાં જ્હોન મિલ્ટન વિચારોના બજાર એટલે કે માર્કેટ પ્લેસ ઓફ આઈડિયાઝનો ક્રાંતિકારી વિચાર આપે છે.
વિચારોનું બજાર, રસપ્રદ.
હા, મિલ્ટનનું કહેવું હતું કે સત્ય અને અસત્યને ખુલ્લા મેદાનમાં લડવા દો, ભલે ને ગમે તેટલા ખોટા વિચારો હોય, આખરે જીત તો સત્યની જ થશે.
એમને એટલો ભરોસો હતો સત્ય પર.
બિલકુલ, એ માનતા હતા કે સત્ય એટલું મજબૂત છે કે તેને કોઈના રક્ષણની જરૂર નથી.
આ વિચાર સાંભળવામાં તો બહુ સારો લાગે છે, પણ શું આ આજના સોશિયલ મીડિયાના જમાનામાં પણ એ એટલો જ સાચો છે? જ્યાં એલ્ગોરિધમ નક્કી કરે છે કે કયો વિચાર વાયરલ થશે. પણ એના પર આપણે પછી આવીશું. આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પછી પુસ્તક તેના સૌથી મહત્વના વિચાર પર આવે છે, નહીં? જ્હોન સ્ટુઅર્ટ મિલ.
હા, અને આ પુસ્તકનો વૈચારિક પાયો છે. વોરબર્ટન અહીં જ્હોન સ્ટુઅર્ટ મિલના પ્રખ્યાત હાનિના સિદ્ધાંત એટલે કે હાર્મ પ્રિન્સિપલની ખૂબ જ ઊંડાણથી ચર્ચા કરે છે. સિદ્ધાંત આમ તો બહુ સરળ છે.
શું છે સિદ્ધાંત?
કોઈ પણ વ્યક્તિના બોલવા પર ત્યાં સુધી પ્રતિબંધ ન લગાવી શકાય જ્યાં સુધી તેનાથી કોઈ બીજાને સીધું અને સ્પષ્ટ નુકસાન ન થતું હોય.
અહીંયા જ ખરી ગૂંચવણ શરૂ થાય છે. નુકસાન એટલે શું? અને મને લાગે છે કે મેલે આ બાબતને બહુ સ્પષ્ટ કરી છે. એમણે નુકસાન એટલે કે હાર્મ,
હા હાર્મ,
અને માત્ર માઠું લાગવું એટલે કે ઓફેન્સ, આ બે વચ્ચે બહુ મોટો ભેદ પાડ્યો છે.
બરાબર.
કોઈની વાતથી મને દુઃખ થાય, ગુસ્સો આવે કે મારું અપમાન થયું હોય એવું લાગે, એ એની વાત પર પ્રતિબંધ મૂકવાનું કારણ ન હોઈ શકે.
બરાબર. અને આ વિચાર આજે પણ એટલો જ ક્રાંતિકારી છે. મિલ કહે છે કે એક સહિષ્ણુ સમાજે માઠું લગાડતી વાતો સહન કરતા શીખવું જ પડશે, અને આ માટે તે ત્રણ મજબૂત દલીલો આપે છે. પહેલી, જો આપણે કોઈ વિચારને દબાવીએ તો બની શકે કે આપણે સત્યને જ દબાવી રહ્યા હોઈએ. કોને ખબર, કદાચ આપણે ખોટા હોઈએ.
સાચી વાત.
બીજી દલીલ તો એનાથી પણ રસપ્રદ છે. મિલ કહે છે કે ભલે કોઈ વિચાર સંપૂર્ણપણે ખોટો હોય, એમાં પણ સત્યનો કોઈક અંશ તો છુપાયેલો હોઈ શકે છે.
હા.
અને એ અંશને શોધવા માટે પણ એક ખોટા વિચારને સાંભળવો જરૂરી છે.
અને ત્રીજી,
જે મને સૌથી શક્તિશાળી લાગે છે, જો કોઈ સાચા વિચારને ક્યારે પડકારવામાં જ ના આવે તો તે માત્ર એક અંધશ્રદ્ધા કે ગોખણપટ્ટી બનીને રહી જાય છે.
મતલબ કે લોકો એને માનશે, પણ શા માટે માને છે એની પાછળની સમજણ મરી જશે.
બરાબર. સત્યને જીવંત રાખવા માટે તેને સતત પડકારોની જરૂર પડે છે.
વાહ, આ વિચાર તો ખરેખર ઊંડો છે. એટલે કે વાણી સ્વાતંત્ર્યનું રક્ષણ આપણે બોલનાર માટે નહીં,
ના,
પણ સાંભળનાર તરીકે આપણા પોતાના ફાયદા માટે કરીએ છીએ. ખોટા વિચારો સાંભળીને જ આપણે વધુ મજબૂત અને સ્પષ્ટ બનીએ છીએ. આ તો આખી વાતને ઊંધી ફેરવી નાખે છે.
બરાબર. આ જ મિલનો સૌથી મોટો ફાળો છે. પણ હવે વોરબર્ટન પૂછે છે કે આ સિદ્ધાંત સારો તો છે, પણ શું તે પ્રેક્ટિકલ છે?
હા, એ જ મારો પણ સવાલ છે. આ સિદ્ધાંત થિયરીમાં તો સારો લાગે છે, પણ હું એવા 10 મુદ્દા વિચારી શકું છું જ્યાં આ લાઈન દોરવી અશક્ય જેવી લાગે. જેમ કે પુસ્તકમાં ચર્ચા છે પોર્નોગ્રાફી, એને આપણે ક્યાં મૂકીશું?
અહીંયા ચર્ચા રસપ્રદ બને છે. કેટલાક નાલીવાદી વિચારકો જેમ કે કેથરીન મેકિનોન દલીલ કરે છે કે પોર્નોગ્રાફી માત્ર શબ્દો કે ચિત્રો નથી.
તો પછી શું છે?
તે સ્ત્રીઓ વિરુદ્ધ ભેદભાવ અને હિંસાનું એક કૃત્ય છે. તે એવું વાતાવરણ બનાવે છે જે વાસ્તવિક દુનિયામાં સ્ત્રીઓને નુકસાન પહોંચાડે છે. આમ તેઓ નુકસાનની વ્યાખ્યાને શારીરિક ઈજાથી આગળ લઈ જઈને સામાજિક અને મનોવૈજ્ઞાનિક નુકસાન સુધી વિસ્તારિત કરે છે.
અને આવો જ બીજો અઘરો મુદ્દો છે હેટ સ્પીચ, એટલે કે દ્વેષપૂર્ણ ભાષણ. જ્યારે કોઈ વ્યક્તિ જાતિ, ધર્મ કે લિંગને આધારે આખા સમુદાયને નિશાન બનાવે, શું એને માત્ર માઠું લાગવું કહી શકાય?
ના, બિલકુલ નહીં.
શું તેનાથી તે સમુદાયના લોકોમાં ડર અને અસુરક્ષાનું વાતાવરણ નથી બનતું? શું તે ગંભીર મનોવૈજ્ઞાનિક નુકસાન નથી?
ચોક્કસ. અને અહીં લેખક બતાવે છે કે આ મુદ્દે દુનિયાના દેશોમાં પણ કેટલો મતભેદ છે. યુરોપના ઘણા દેશોમાં જેમ કે જર્મનીમાં હોલોકોસ્ટનો ઇનકાર કરવો કે નાઝી પ્રતીકોનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે.
કેમ?
કારણ કે તેઓ તેને સીધા નુકસાન સાથે જોડે છે. બીજી બાજુ અમેરિકામાં બંધારણના પ્રથમ સુધારા હેઠળ આવા ભાષણને પણ ઘણી હદ સુધી રક્ષણ મળે છે.
ઓહ!
આ બતાવે છે કે નુકસાનની કોઈ એક વૈશ્વિક વ્યાખ્યા નથી.
આ બધી ચર્ચાઓ પછી પુસ્તક આધુનિક યુગ એટલે કે આપણા સમયમાં પ્રવેશે છે, અને અહીં એક એવી વાત કહેવામાં આવી છે જે ખરેખર ચોંકાવનારી છે. પુસ્તક કહે છે કે સેન્સરશિપનો સૌથી મોટો ખતરો હવે સરકારો નથી.
હા, અને આ આજના સમયની કડવી વાસ્તવિકતા છે. આજે ગૂગલ, મેટા, ટ્વિટર જેવી ટેક કંપનીઓ દુનિયાની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી સેન્સર બની ગઈ છે.
કેવી રીતે?
તેઓ તેમના ટર્મ્સ ઓફ સર્વિસ અને કમ્યુનિટી ગાઇડલાઇન્સ દ્વારા નક્કી કરે છે કે અબજો લોકો શું જોઈ શકે છે, શું કહી શકે છે અને શું શેર કરી શકે છે.
અને આ બધું પડદા પાછળ થાય છે, કોઈ લોકતાંત્રિક દેખરેખ વિના. જેમ કે કલ્પના કરો કે ગુજરાતનો કોઈ નાનો યુટ્યુબર કોઈ મોટી કંપનીની પર્યાવરણ વિરોધી નીતિઓની ટીકા કરતો વિડીયો બનાવે. પેલી કંપની યુટ્યુબ પર દબાણ લાવીને કોઈ અસ્પષ્ટ ગાઇડલાઇનનું કારણ આપીને તેનો વિડીયો ડિલીટ કરાવી શકે છે
અથવા તેની પહોંચ ઘટાડી શકે છે.
હા, આ આધુનિક સેન્સરશિપ છે, અને તે કોઈ સરકારી આદેશ વિના થાય છે.
એટલું જ નહીં, ઇન્ટરનેટે બીજા પણ પડકારો ઊભા કર્યા છે, જેમ કે અનામીપણું.
ઓહ હા, ટ્રોલિંગ.
બરાબર. કોઈ પણ પોતાની ઓળખ છુપાવીને કોઈને પણ ટ્રોલ કરી શકે છે, હેરાન કરી શકે છે. અને બીજું, એલ્ગોરિધમ દ્વારા બનતા ફિલ્ટર બબલ્સ.
ફિલ્ટર બબલ્સ એટલે
સોશિયલ મીડિયા આપણને એ જ વિચારો અને સમાચારો બતાવે છે જે આપણને પહેલેથી ગમે છે. આનાથી પેલું મિલ્ટનનું વિચારોનું બજાર તૂટી જાય છે, કારણ કે આપણે વિરોધી વિચારોના સંપર્કમાં જ નથી આવતા.
આપણે બધા પોતપોતાના ઇકો ચેમ્બરમાં કેદ થઈ જઈએ છીએ.
બરાબર.
આખી ચર્ચા ખરેખર આંખ ખોલી નાખે તેવી છે. તો આ બધી વાતમાંથી આપણે મુખ્ય શીખ શું લઈ શકીએ? મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો સંદેશ એ છે કે વાણી સ્વાતંત્ર્ય ખૂબ જ આવશ્યક છે, પણ એ એટલું જ નાજુક પણ છે.
સાચી વાત.
તેને સતત બચાવવાની જરૂર છે, માત્ર કાયદાથી નહીં પણ આપણી રોજિંદી વાતચીતમાં પણ.
બીજો મુખ્ય સંદેશ જે આપણે વારંવાર ચર્ચો તે છે નુકસાન અને માઠું લાગવું વચ્ચેનો તફાવત સમજવો. એક પરિપક્વ લોકશાહી સમાજ તરીકે આપણે એવી વાતો સહન કરતા શીખવું પડશે જે આપણને પસંદ નથી. જો આપણને માઠું લાગે તે દરેક વાત પર પ્રતિબંધ મૂકવા લાગીએ તો કોઈ પણ અર્થપૂર્ણ ચર્ચા શક્ય જ નહીં બને. પણ નુકસાનને રોકવું પણ જરૂરી છે. હા, વાસ્તવિક નુકસાનને રોકવા માટે નિયમો જરૂરી છે, પણ લાગણીઓને ઠેસ પહોંચવી એ પૂરતું કારણ નથી.
અને ત્રીજો સંદેશ, જે આજના ભારતમાં આપણા માટે સૌથી વધુ પ્રસ્તુત છે, તે કોર્પોરેટ સેન્સરશિપ વિશે છે. આપણે એ સમજવું પડશે કે જ્યારે પણ આપણે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર કંઈક પોસ્ટ કરીએ છીએ ત્યારે આપણે એક ખાનગી કંપનીના નિયમોના દાયરામાં રહીને વાત કરી રહ્યા છીએ.
અને આ કંપનીઓની પારદર્શિતા અને જવાબદારી ખૂબ જ ઓછી છે, અને આ એક મોટું જોખમ છે.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય તેવા છે.
હા, એક વિચાર જે મિલની દલીલનો સાર છે તે એ છે કે આપણે વાણી સ્વાતંત્ર્યનું રક્ષણ બોલનારના ફાયદા માટે નહીં, પણ સાંભળનાર તરીકે આપણા પોતાના ફાયદા માટે કરીએ છીએ. ખોટા કે અપમાનજનક વિચારો સાંભળીને જ આપણે સત્યની વધુ નજીક પહોંચીએ છીએ.
આ ખૂબ જ શક્તિશાળી વિચાર છે. તે આખી ચર્ચાને બોલવાના અધિકાર પરથી હટાવીને સાંભળવાના લાભ પર લઈ આવે છે. બીજો એક વિચાર જેને મને ખરેખર વિચારતો કરી દીધો તે આધુનિક યુગ વિશે છે. ડિજિટલ યુગમાં શું કહી શકાય અને શું નહીં તેના સૌથી શક્તિશાળી નિર્ણાયકો હવે સરકારો નથી, પણ ગૂગલ અને મેટા જેવી ખાનગી કંપનીઓ છે,
જે લોકતાંત્રિક દેખરેખ વિના વૈશ્વિક સેન્સરશિપની એક ખાનગી વ્યવસ્થા ચલાવે છે.
બરાબર.
અને ત્રીજો વિચાર જે આખા પુસ્તકના સંઘર્ષને એક વાક્યમાં રજૂ કરે છે, કોઈપણ ચર્ચામાં સૌથી મુશ્કેલ કામ એ છે કે સાચા નુકસાન અને માત્ર ગંભીર અપમાન વચ્ચે એક સૈદ્ધાંતિક અને સુસંગત રેખા દોરવી.
અને આ રેખા દોરવાનો પ્રયાસ જ આખી ચર્ચાનો પ્રાણ છે. આ બધી સૈદ્ધાંતિક ચર્ચા બહુ સરસ છે, પણ આપણા શ્રોતાઓ આ બધી વાતોને પોતાના રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકે?
મને લાગે છે કે સૌથી પહેલું અને મહત્વનું પગલું છે વધુ સારા ડિજિટલ નાગરિક બનવું. સોશિયલ મીડિયા પર કંઈ પણ જોઈને તરત જ ગુસ્સામાં આવીને પ્રતિક્રિયા આપવાને બદલે એક ક્ષણ રોકાઈને આપણી જાતને પૂછી શકીએ, શું આનાથી કોઈને વાસ્તવિક નુકસાન થઈ રહ્યું છે કે મને માત્ર માઠું લાગી રહ્યું છે?
આ એક નાનો સવાલ ઘણી બધી ઓનલાઈન લડાઈઓને ટાળી શકે છે.
ચોક્કસ.
બહુ સાચી વાત. બીજું, મને લાગે છે કે આપણે દલીલ કરવાની રીત બદલી શકીએ છીએ. આપણે ઘણીવાર દલીલો જીતવા માટે કરીએ છીએ.
હા, જીતવા માટે.
પણ આ પુસ્તક શીખવે છે કે દલીલોનો હેતુ સમજવા માટે હોવો જોઈએ. ભલે આપણે કોઈની સાથે અસંમત હોઈએ, પણ તેમના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરવાથી આપણી પોતાની સમજણ વધે છે.
અને છેલ્લે, ટીકા અને ટ્રોલિંગ વચ્ચેનો તફાવત સમજીને. કોઈના વિચારની ટીકા કરવી એ વાણી સ્વાતંત્ર્યનો ભાગ છે, એ સ્વસ્થ ચર્ચા માટે જરૂરી છે.
પણ હેરાનગતિ કરવી એ અલગ વાત છે.
હા, કોઈ વ્યક્તિને અંગત રીતે નિશાન બનાવીને સતત હેરાન કરવી એ નુકસાન પહોંચાડવાનું કૃત્ય છે. જો આપણે આ ભેદ સમજીએ તો આપણે એક વધુ સારું ઓનલાઈન વાતાવરણ બનાવવામાં મદદ કરી શકીએ છીએ.
આ ચર્ચાના અંતે મારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો અને ચોંકાવનારો વિચાર એ છે કે સેન્સરશિપનો આખો ખ્યાલ જ બદલાઈ ગયો છે. પહેલા લડાઈ સરકાર સામે હતી, હવે લડાઈ એ અદૃશ્ય લાગતી પણ અપાર શક્તિ ધરાવતી ટેક કંપનીઓ સામે પણ છે. આપણો ડેટા, આપણા વિચારો અને આપણી વાતચીત પર તેમનું નિયંત્રણ છે, અને આ એક એવો નવો મોરચો છે જેના વિશે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે.
અને મારા મતે આ પુસ્તકનો સૌથી મૂલ્યવાન પાઠ એ છે કે વાણી સ્વાતંત્ર્યના મુદ્દા પર કોઈ સરળ જવાબો નથી. જો કોઈ તમને કહે કે તેમની પાસે આ સમસ્યાનો સરળ ઉકેલ છે તો સમજી લેવું કે તેઓ સમસ્યાને બરાબર સમજ્યા જ નથી.
બરાબર.
આ પુસ્તક આપણને જવાબોની તૈયાર પ્લેટ નથી આપતું, પણ આ જટિલ વિષય પર વિવેચનાત્મક રીતે કેવી રીતે વિચારવું તે શીખવે છે, અને કદાચ આજના ધ્રુવીકરણવાળા સમયમાં સાચા જવાબો કરતાં સાચા પ્રશ્નો પૂછવાની અને વિચારવાની સાચી રીત શીખવાની સૌથી વધુ જરૂર છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.